समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં ગાથા 142 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે છેલ્લી બે ગાથા રહી છે, પણ એ પહેલા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને 23 કળસ કહે છે. ગાથા 142 પછીથી આપણને 23 કળશ કહે છે. પહેલા આપણે ગાથા 142માં શું વાત આવી એનું પુનરાવર્તન કરીએ અને પછી 23 કળશની રૂપરેખા આપણે જોઈએ. તો 142મી ગાથામાં એ વાત આવી કે જીવ કર્મથી બંધાયો છે કે પછી નથી બંધાયો, એ બંને નય બંધાયો છે એમ કહીએ ત્યારે એ વ્યવહાર નયથી કહેવામાં આવ્યું છે. એવો એ વ્યવહાર નયનો પક્ષ છે અને એ અબદ્ધ છે, એટલે બંધાયો નથી થતો, સ્પર્શાયેલો પણ નથી. તો એ નિશ્ચય નયનું કથન છે અને એ નિશ્ચય નયનો પક્ષ છે. તો એવા બંધાયો છે એવા અથવા નથી બંધાયો એવા બંને નય પક્ષમાંથી કોઈ પણ એક પક્ષને પકડ્યો છે તો પણ એને વિકલ્પ જ ગ્રહણ કર્યો છે. અને જો બંને પક્ષને એને બરાબર જેમ પ્રમાણ જ્ઞાનમાં આપણે પકડીએ છીએ એ રીતે કે વ્યવહાર નહીંથી એ બંધાયેલો છે અને નિશ્ચય નથી એ બંધાયેલો નથી, એમ બંને પક્ષને પકડ્યા હોય તો પણ એને તો વિકલ્પનું જ ગ્રહણ કર્યું છે. એટલે એવા વિકલ્પને પકડીને એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકશે નહીં. તેથી આચાર્ય ભગવાને કરુણા કરી અને એમ સમજાવ્યું કે એવા વિકલ્પોને છોડી જે કોઈપણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને એટલે શુદ્ધ આત્માને પામે છે. નય પક્ષ પકડવો એ તો રાગ છે, એ તો શુભ રાગ છે. તેથી બધા જ પ્રકારના નય પક્ષને છોડીને એટલે કે વિકલ્પને છોડીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપ તરફ ઢાળે છે તેને જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એને જ સમયસાર પ્રાપ્ત થાય છે અથવા એ જ સમયસાર છે. હવે આ વાત 142મી ગાથામાં કરવામાં આવી કે કોઈપણ પ્રકારના વિકલ્પ સહિત જ્યાં સુધી છે ત્યાં સુધી એ સ્વરૂપમાં જઈ શકતો જ નથી. અને એમાં વિશેષતાથી જ્યારે એને નય પક્ષનો વિકલ્પ રહ્યો છે, કોઈપણ નયથી જે કથન કરવામાં આવ્યું છે એનો એને વિકલ્પ રહ્યો છે, ભલે એ નિશ્ચય નયથી કરવામાં આવેલ કથન હોય તો પણ એનો જ્યાં સુધી એ વિકલ્પ રહ્યો છે ત્યાં સુધી એને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે હવે અહીંયા કહે છે કે જો આમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે. એટલે કે તો પછી નય પક્ષનો ત્યાગ કરવાની ભાવનાને ખરેખર કોણ ન ગ્રહણ કરે? નય પક્ષનો ત્યાગ કરવો અને જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે પોતે પરિણમી જવું, એમ કહીને અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ નય પક્ષના ત્યાગની ભાવનાના 23 કળશ રૂપ કાવ્યો કહે છે. આ 23 શ્લોક છે. 23 શ્લોકમાં 1 + 20 + 2 એમ સમજવાનું છે. 1 એટલે પહેલું જે કળશ છે, પહેલા કળશમાં જે વાત કરશે તે નય પક્ષને છોડી અને પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ અને એમાં રહેવાની વાત કરશે. અને પછી 20 કળશની અંદર એ નય પક્ષને વિશેષતાથી વર્ણવે છે, તેનું વર્ણન કરે છે અને એવા કયા કયા પ્રકારે એ નય હોય એની વાત કરી અને એ નય પક્ષને છોડવા એ વાત કરે છે. એટલે એ 20ની અંદર જુદા જુદા લેવામાં આવ્યા. ત્યાં તો આપણે જે વાત લીધી 142માં એ તો કર્મની વાત લીધી હતી, 141માં અને 142માં એવા બંધની વાત લીધી હતી, એવા સ્પર્શની વાત લીધી હતી. હવે એ જ પ્રમાણે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ 20 કળશની અંદર કળશ 70થી શરૂ કરી અને એક પછી એક જે વાત લે છે એમાં પહેલા લે છે કે જીવ મૂંઢ અથવા મોહી છે એવો એક નય પક્ષ છે અને બીજો જીવ મોહી મૂંઢ નથી એવો બીજો નય પક્ષ છે, એમ કરીને વાત સમજાવે છે. ત્યાર પછીના કળશની અંદર જીવ રાગી છે અને બીજો નય પક્ષ છે કે જીવ રાગી નથી. એ જ પ્રમાણે જીવ દ્વેષી છે અને જીવ દ્વેષી નથી, જીવ કરતા છે અને જીવ કરતા નથી, જીવ ભોગતા છે અને જીવ ભોગતા નથી, જીવ જીવ છે અને જીવ જીવ નથી, જીવ સૂક્ષ્મ છે અને જીવ સૂક્ષ્મ નથી, જીવ હેતુ એટલે કારણ છે અને જીવ હેતુ કારણ નથી, જીવ કાર્ય છે અને જીવ કાર્ય નથી, જીવ ભાવ છે અને જીવ ભાવ નથી, જીવ એક છે અને જીવ એક નથી, જીવ શાંત એટલે અંત સહિત છે અને જીવ સ્વ અંત નથી, જીવ નિત્ય છે અને જીવ નિત્ય નથી, જીવ વાચ્ય છે અને જીવ વાચ્ય નથી, જીવ નાના રૂપ છે તથા જીવ નાના રૂપ નથી, જીવ ચેત્ય એટલે ચેતાવા યોગ્ય છે અને જીવ એ ચેત્ય નથી, જીવ દેખાવા યોગ્ય છે અને જીવ દ્રશ્ય નથી, દેખાવા યોગ્ય નથી, જીવ વેદાવા યોગ્ય જણાવા યોગ્ય એટલે વેદ્ય છે અને જીવ વેદ્ય નથી, જીવ ભાત એટલે પ્રકાશમાન વર્તમાન પ્રત્યક્ષ છે અને જીવ એ ભાત નથી એટલે વર્તમાન પ્રત્યક્ષ નથી. એટલે એ પ્રમાણે અનેક ધર્મોને અહીંયા કહેવામાં આવ્યા કળશ દ્વારા. અને પછી છેલ્લા બે કળશની અંદર એ કળશના કથનને સમેટે છે અને છેલ્લા કળશમાં તો એ સમેટતા નય પક્ષના ત્યાગની ભાવના વિશે દ્રઢતા કરાવતું કાવ્ય કહે છે. એટલે એવી રીતે 23 કળશ કહેવામાં આવ્યા છે. આ 23 કળશમાં જે 20 કળશની અંદર જુદી જુદી રીતે જે વાત કરવામાં આવી છે એ દ્વારા વધારે સ્પષ્ટ કર્યું છે કે આમાંના કોઈ પણ વિકલ્પ છે, આમાંના કોઈ પણ દ્રષ્ટિકોણ છે અને એ સાથે રહેલા વિકલ્પ છે એમાં છે અને નથી એમ કરી અને એવી પંડિતાઈમાં રહેશે ત્યાં સુધી જીવ પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત નહીં કરી શકે એ વાતને ખૂબ સારી રીતે સમજાવી છે અને દ્રઢતા કરાવી છે. અને સાથે ને સાથે એમાં એવો ભાવ પણ આપ્યો છે કે જીવને આ 20 પ્રકાર જે કહ્યા એવા પ્રકારે કોઈ પણ વિકલ્પ હોય નહીં, કેમ કે જીવ પરમ પારિણામિક ભાવ છે, શુદ્ધ છે, ત્રિકાળ નાયક છે, અનંત ગુણોનો પિંડ છે, એવો એ ભગવાન આત્મા છે. એને કોઈ પણ વસ્તુ હોવી કોઈક અપેક્ષાથી જો કહેવામાં આવે તો તરત જ પછી એમ કહેવામાં આવે કે બીજી અપેક્ષાથી એ વસ્તુ એનામાં ન હોય. એટલે આ બે વાત છે એ વિકલ્પરૂપ થઈ જાય છે, એમાંનો એક પણ વિકલ્પ ખરેખર તો જીવને છે જ નહીં. આપણે જીવને બંધ કહીએ છીએ, બંધ સ્વરૂપ કહીએ છીએ, તો પછી પ્રશ્ન એ આવે કે બંધ સ્વરૂપ છે તો કઈ અપેક્ષા એ બંધ સ્વરૂપ છે, અને બંધ સ્વરૂપને વાતમાં લઈએ એટલે પછી મોક્ષ સ્વરૂપની વાત આવે જ કે જીવને બંધ છે તો જીવને મુક્ત સ્વરૂપ એટલે મોક્ષ પણ છે, જીવને કર્મનો બંધ છે તો પછી મુક્ત અવસ્થા પણ છે. પણ ખરેખર જોવા જઈએ તો જીવના ત્રિકાળી સ્વરૂપનો વિચાર કરીએ તો એને બંધ પણ નથી અને મુક્ત અવસ્થા પણ નથી. જીવ જીવ જ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે અને અનંત ગુણનો પિંડ જે આપણે વર્ણનમાં લઈએ છીએ એ તો એક પછી એક વર્ણન કરીને સમજાવવા માટે થઈને આપણે એમ લઈએ છીએ, પણ એ બધું અખંડ રૂપે જ છે. અને એવા અખંડ આત્મ સ્વરૂપનો પહેલા શરૂઆતમાં વિકલ્પ દ્વારા આપણે અભ્યાસ કરીએ કે ભગવાન આત્મા કેવો છે, પણ પછી એ વિકલ્પ વિના જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમી જમીએ અને એવું મહાપુરુષોએ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમી ગયા છે અને જે અલૌકિક આનંદની પ્રાપ્તિ કરી છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે, એ વાતને આપણને સમજાવે છે અને એવું કરવા માટે આપણને ઉપદેશ આપે છે. તો આપણે કળશ 69 લઈએ. કળશ 69માં અહીંયા કહે છે કે ય એવ મુક્ત્વા નય પક્ષપાતમ સ્વરૂપ ગુપ્તા નિવસંતી નિત્યમ વિકલ્પ જાલચ્યુત શાંત ચિત્તા એવ સાક્ષાદ અમૃતમ પીબંતી. 69માં કળશમાં જે 42માં કળશમાં જે વાત આવી એની જ દ્રઢતા કરાવે છે આચાર્ય ભગવાન આ કળશમાં કહે છે. શ્લોકના અર્થમાં આપણે લઈએ કે જેઓ એવ નય પક્ષપાતમ મુક્ત્વા સ્વરૂપ ગુપ્તા, જેઓ નય પક્ષપાતને છોડી પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને નિત્યમ નિવસંતી એવ વિકલ્પ જાલ ચિત્ત શાંત ચિત્તા. જેઓ નય પક્ષપાતને છોડી પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેઓ જ જેમનું ચિત્ત વિકલ્પ જાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા સાક્ષાત અમૃતમ પીબંતી સાક્ષાત અમૃતને પીએ છે. જેઓ નય પક્ષપાતને છોડીને કોઈ પણ નયની સાથે રહેલા વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં ગુપ્ત થાય છે એટલે કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહે છે એ જ બધા આ વિકલ્પ જાળથી રહિત શાંત થાય છે અને આ વિકલ્પોની જાળમાંથી નીકળીને શાંત થઈને એ સાક્ષાત અમૃતને પીએ છે એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા અલૌકિક આનંદને પીએ છે, અલૌકિક આનંદને અનુભવે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. કોઈ પણ પ્રકારે પક્ષપાત રહે છે, કોઈ પણ કથનનો એને પક્ષપાત છે, નિશ્ચય નહીંથી જે કથન છે એવા કથનનો જો એને પક્ષપાત છે તો કથનની સાથે રહેલો વિકલ્પ છે એને એ છોડતા નથી. જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે કે નિશ્ચય નહીંથી કરેલું કથન છે તે બરાબર છે અને વ્યવહાર નહીંનું કથન છે તે આમ છે એમ કરી અને નિશ્ચય નહીંના કથનનો પક્ષપાત છે, જ્યાં સુધી એવા કોઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી, અથવા તો વ્યવહાર નહીંથી કહેલી વાત છે એનો પક્ષપાત રહે છે. કોઈ પણ પક્ષપાત રહે છે તો એ ચિત્ત ત્યાં ને ત્યાં જ રહે છે, ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. નિર્વિકલ્પ દશામાં જ પોતાના સ્વરૂપની યથાર્થ દર્શન સહિત શ્રદ્ધા થાય છે. એટલે ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપને જુએ છે, જાણે છે અને એવી જ શ્રદ્ધા કરે છે, એ નિર્વિકલ્પ દશામાં થાય છે. એટલે જ્યાં સુધી એક પણ વિકલ્પ રહ્યો છે ત્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં જઈ શકતો નથી. નિર્વિકલ્પ દશા પોતાના સ્વરૂપનો અનુભવ એ વિતરાગી પર્યાય છે. એવી વિતરાગી પર્યાય થવામાં જીવને પોતાની એકાગ્રતા પોતાના સ્વરૂપમાં જ થાય અને કોઈ વિકલ્પ ન રહે તો જ એ શક્ય બને. પણ ક્યાંક કોઈક પ્રકારે હજી એને કોઈનો પક્ષપાત રહેતો હોય તો સાથે રહેલો શુભ વિકલ્પ એને સ્વરૂપ તરફ જવા નહીં દે, એને શુભભાવમાં રોકી રાખશે. એટલે મહાપુરુષોએ કરુણા કરી અને જે સાધક છે એને સમજાવ્યું છે કે ભાઈ આ બધા દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને તે જે નિર્ણય લીધા છે એ નિર્ણય માત્રથી કામ નહીં ચાલે. જે તે નક્કી કર્યું છે, જે નિશ્ચય નયનો શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા કેવો છે, એનું સ્વરૂપ કેવું છે એ તે નક્કી કર્યું છે, તો પછી એવા સ્વરૂપનો તું અનુભવ કર. માત્ર વાતોમાં કથનમાં તું રહી જાય, નયના ઝઘડામાં પડી જાય કે ચર્ચામાં પડી જાય કે પંડિતાઈમાં પડી જાય, એથી શું થશે, એથી શું થશે. 141મી ગાથા વખતે એ વાત કરી કે આ બધું જાણ્યું, આ બધું નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે એમ નિશ્ચય નહીંનો પક્ષ કરી અને જાણ્યું, પણ તેથી શું. જ્યાં સુધી એ સ્વરૂપે એ પરિણમે નહીં ત્યાં સુધી એ જાણેલું શું કાર્યકારી થશે. જે માત્ર અભ્યાસ કરે છે અને હજી તેને એવા નયની જ લગની લાગી છે, એમાં જ એને હજી એમ થાય છે કે હું જ્ઞાન ક્રિયા કરું છું, તો એને અહીંયા ઉપદેશ આપ્યો છે કે હવે તું એવા નયોથી અતિક્રમીને એને વલોટી જઈને એનાથી ઉપર આવીને જે તે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે અને એમાં જે સ્વરૂપ તને જણાયું છે એવા સ્વરૂપમાં તું રમણતા કર. રમણતા કરવી હશે તો પહેલા તો એવા સ્વરૂપનો અનુભવ કરવો પડશે ને, પછી રમણતા થશે ને. એટલે એવા સ્વરૂપનો પહેલા તું અનુભવ કર, પછી લીનતા કર અને સ્થિરતા કર. હવે આમ કહ્યું છે, નય પક્ષ છોડવાનું કહ્યું છે, એટલે એનો અર્થ એમ નથી થતો એનાથી અતિક્રમીને એનાથી ઉપર જઈને સ્વરૂપમાં જવાની વાત કરી એટલે એનો અર્થ એવો નથી થતો કે જે નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી જેવું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એ કંઈ ખોટું છે, એને છોડી દેવું, એવો કોઈ અર્થ નથી થતો. જે વાત કરવામાં આવી છે નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એ વાત તો બરાબર છે, એ તો પરમ સત્ય જ છે, પણ એ સત્ય હોવા છતાંય એ કથન માત્રમાં કે એની પંડિતાએ કરવામાં અટકી ન જતા, કેમ કે ત્યાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી વિકલ્પ અવસ્થામાં છે, એટલે એવા વિકલ્પમાં જ રોકાઈ ન રહેતા, વિકલ્પથી રહિત થઈને જેવું સ્વરૂપ જાણ્યું છે એવા સ્વરૂપનો પ્રત્યક્ષ તું અનુભવ કર, એનો તું અનુભવ કર, એમ કહેવા પાછળનો આશય છે. એટલે કોઈ એવો ઊંધો અર્થ ન કરી લેવો કે નિશ્ચય નહીંથી પણ કંઈ નહીં અને વ્યવહાર નહીંથી પણ કંઈ નહીં, એટલે નિશ્ચય નહીંથી ગયું છે એ પણ કંઈ નથી, એમ નહીં. નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ કહ્યું છે તે યથાર્થ સમજવું તો પડશે, એ સમજ્યા પછીથી જેવું સ્વરૂપ કહ્યું છે એવા સ્વરૂપનો અનુભવ કરવા માટે અહીંયા તો આ વાત કરવામાં આવી છે. એટલે નય પક્ષને છોડવાની વાત કરી છે, એ તો વિકલ્પની અપેક્ષાએ વાત કરી છે કે તારે વિકલ્પથી રહિત થવું હોય તો તારે એ નય પક્ષ છોડવો, પણ એમ નથી કે બધા નય સરખા છે અને બધા નય દ્વારા જે વાત કરવામાં આવી હોય એમાંથી કોઈ પણ નય દ્વારા ગમે તે વાત લો બધું સરખું જ છે, એવો કોઈ એવા એમાં કહેવાનો આશય નથી. અને એ વિશે ગુરુદેવે તેમના પ્રવચનમાં બહુ સ્પષ્ટતા કરી છે કે એની પાછળનો આશય એવો નથી થતો કે નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એ હજી કંઈ નથી ને એનાથી આગળ બીજી કંઈક વાત આવવાની છે, અથવા તો જે નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ વર્ણવામાં આવ્યું છે એ પણ બરાબર નથી, એવો અર્થ નથી થતો, એ બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. પ્રવચન સાંભળીએ તો ખ્યાલ આવે છે કે ગુરુદેવે કેટલું બધું સ્પષ્ટ કર્યું છે. તો આ 69મો કળશ અહીંયા પૂરો થાય છે અને એમાં એ વાત કરી કે જે આવા વિકલ્પોથી રહિત થાય છે એ જ ખરેખર અલૌકિક એવા આત્માના અનુભવને એવા અમૃતને એ પીએ છે, એનો સ્વાદ માણે છે. ગુરુદેવે આ કળશ ઉપરના પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો 142મી ગાથા પછીથી પાના નંબર 292. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 292 કળશ 69 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે જુઓ, હું એક છું, અબદ્ધ છું ઇત્યાદિ જે વૃત્તિ ઉઠે છે તે નય પક્ષનો વિકલ્પ છે. વૃત્તિ ઉઠે છે તે નય પક્ષનો વિકલ્પ છે. તેનો જે ત્યાગ કરે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત થઈને રહે છે. જુઓ, આ ત્યાગ શેનો ત્યાગ કરવાનો છે? સર્વ વિકલ્પનો ત્યાગ કરવાનો છે. પોતાનું સ્વરૂપ જાણ્યા પછીથી એ સ્વરૂપને વિશે કોઈ વિકલ્પ રહે જ નહીં, કેમ કે વિકલ્પ તો આત્મામાં છે જ નહીં. શુભ વિકલ્પ કે અશુભ વિકલ્પ, કોઈ વિકલ્પ આત્મામાં છે નહીં. એકપણું કે અનેકપણું, નિત્યપણું કે અનિત્યપણું, આવા જે ધર્મની વાત કરીએ છીએ એ બધા ધર્મોની વાત આપણે સમજાવવા માટે કરીએ છીએ કે અનંત ધર્મો છે, અનંત ગુણો છે, વાત બધું બરાબર છે, પણ ભગવાન આત્મા તો અખંડ એક રૂપ છે, એને એવા વિકલ્પ નથી. જે ધર્મની વાત કે ગુણની વાત કરી એ ત્યાં વિકલ્પ રૂપે નથી. એ ગુણો કે ધર્મો જે છે આત્માને અનંત ગુણ કહીએ છીએ તો એ કંઈ કે વિકલ્પરૂપ દશા નથી. એ તો સમજવા માટે આપણે વિકલ્પ દ્વારા સમજીએ છીએ, વિસ્તાર કરીએ છીએ, વાણીમાં આવે છે એટલે એ સાથે વિકલ્પ રહ્યો છે, પણ અનુભવમાં જે આવે છે એ વાણીમાં આવતું નથી. જે અનુભવમાં આવે છે એ વાણીમાં આવતું નથી, અને વાણીમાં જે આવે છે એ અનુભવમાં નથી. વાણીમાં તો વિકલ્પ રૂપે આવે છે ને, વિકલ્પ તો અનુભવમાં છે જ નહીં, પણ વાણી દ્વારા જે સમજાવવામાં આવ્યું છે એવું જ અનુભવમાં આવે છે. વાણી દ્વારા જે સમજાવવામાં આવ્યું છે એવું અનુભવમાં આવે છે, પણ વિકલ્પ અનુભવના કાળે હોતો જ નથી. ગુરુદેવ અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે કે જુઓ, હું એક છું, અબદ્ધ છું ઇત્યાદિ જે વૃત્તિ ઉઠે છે તે નય પક્ષનો વિકલ્પ છે. તેનો જે ત્યાગ કરે છે, એવા વિકલ્પનો જે ત્યાગ કરે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત થઈને રહે છે, શાંત થઈને ત્યાં રહે છે. જુઓ આ ત્યાગ બાહ્ય ચીજના ગ્રહણ ત્યાગ તો સ્વરૂપમાં છે જ નહીં. બાહ્ય પદાર્થોનો ત્યાગ કરે કે એને ગ્રહણ કરે એ વાત તો આત્મામાં છે જ નહીં. અહીં તો એક સમયની અવસ્થામાં જે નય પક્ષના વિકલ્પ ઉઠે છે તેના ત્યાગની ભાવનાની વાત કરી છે, એટલે એવા વિકલ્પ રૂપે પણ તું રોપાઈ નહીં રહે, વિકલ્પનો પણ ત્યાગ. જેના ફળરૂપે સ્વરૂપનો સ્વાદ એકલા અમૃતનો અનુભવ થાય તે ચીજ કોઈ અલૌકિક છે, જેમણે અનુભવ્યું હોય એ જ આમ કહી શકે. ગુરુદેવ તો અનુભવની વાત કરે છે. ગુરુદેવને આ કંઈ ગોઠવવું નહોતું પડતું કે શાસ્ત્રમાં આવ્યું માટે કહેતા હતા એમ નહોતું. શાસ્ત્રમાં જે વાત આવી, જે વાંચવા એમને મળી, એ બધી વાત તો એમને કેટલી બધી વાત તો હજી દીક્ષા નહોતી લીધી ત્યારે પણ હતી, સહજ રીતે હતી. દીક્ષા લીધા પછી સંપ્રદાયની દીક્ષા હતી, સ્થાનકવાસી સંપ્રદાયની, ત્યારે પણ અંદરમાંથી કેટલી બધી વાત આવતી હતી. એટલે ગુરુદેવનું તો દ્રવ્ય જ એવું હતું, એટલે એમની તો વાત જ અલૌકિક છે. અને એ જયારે એમ કે આ વાત અલૌકિક છે ત્યારે તો પછી શું કહેવું. ગુરુદેવ એમ કહે છે કે જેના ફળરૂપે સ્વરૂપનો સ્વાદ એકલા અમૃતનો અનુભવ થાય તે ચીજ કોઈ અલૌકિક છે. શેના ફળરૂપે આવો સ્વાદ અલૌકિક આવતો હશે? એ ભગવાન આત્માનો અનુભવ છે એની વાત કરે છે. તે બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. નિમિત્ત આધીન દ્રષ્ટિવાળાને આ વાત જરા અઘરી પડે, અઘરી લાગે, કેમ કે નિમિત્તનું લક્ષ છે ને, નિમિત્ત છે અને એ નિમિત્ત કંઈક કરે છે એવી જેની દ્રષ્ટિ પડી છે ને, એવી જેની માન્યતા છે, એને આ વાત થોડી અઘરી લાગે. પણ માર્ગ તો આ જ પરમ સત્ય છે. નિમિત્ત નિમિત્ત તરીકે છે, નિમિત્તની કોઈ આપણે ના પાડીએ છીએ એમ નહીં, પણ નિમિત્તને નિમિત્ત તરીકે જ લેવાય. પણ ઉપાદાનની અપેક્ષાએ, સ્વની અપેક્ષાએ જે નિમિત્ત છે તે અસત છે. કોની અપેક્ષાએ? સ્વની અપેક્ષાએ અથવા તો ઉપાદાનની અપેક્ષાએ. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ભાન વિના દયાદાન વ્રત તપના રાગ વડે શુભભાવ વડે ધર્મ માને, પણ એ બધું સંસાર ખાતે છે, એને ખતવીએ તો એ કયા ખાતામાં જાય? આપણે સાંજ પડે હિસાબ કરીએ ને પછી ખતવણી કરીએ ને, તો અમુક વસ્તુ અમુકના ખાતે, અમુક વસ્તુ અમુકના ખાતે, અમુક પૈસા અમુકના ખાતે એમ થાય ને. અહીંયા આ બધું શુભભાવ છે એ પછી સાંજ પડે આપણે જો એની ખતવણી કરવા બેસીએ તો કયા ખાતામાં જશે? શુભભાવ કયા ખાતામાં જશે? મુક્તિના મોક્ષના ખાતામાં જશે કે સંસારના ખાતામાં જશે? સિદ્ધ અવસ્થાના ખાતામાં જશે કે સંસાર અવસ્થાના ખાતામાં જશે? શેમાં જશે? ગુરુદેવ કહે છે કે એ બધું સંસાર ખાતે છે. ખતવણી કરીએ તો છેવટે એ તો બધા શુભભાવ છે જે બંધનું કારણ છે, જેને લીધે સંસારની વૃદ્ધિ થશે, એટલે એ બધું સંસાર ખાતે વધી રહ્યું છે. અહીં કહે છે કે હું બદ્ધ છું, હું અબદ્ધ છું, એવા નય પક્ષોને જે સમસ્ત ત્યાગે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત રહે છે. ભગવાન આત્મા બદ્ધ અબદ્ધના વિકલ્પોથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. વિકલ્પોથી એ પર છે. એ દયાદાન ઇત્યાદિના વિકલ્પોથી તે કેવી રીતે પ્રાપ્ત થાય? શુભ ભાવ છે એવા વિકલ્પોથી એ પ્રાપ્ત થાય એવો નથી. એ વિકલ્પથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. માર્ગ સૂક્ષ્મ છે ભાઈ, પણ પ્રથમ સાચો નિર્ણય તો કરવો પડશે ને. વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ સમજવું પડશે ને, એ વિના આગળ કઈ રીતે વધશે? ગુરુદેવ કહે છે અહીંયા કે જુઓ, કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. આ કોઈ કલ્પનાની વાત નથી પ્રભુ. આ વસ્તુ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે એ વાત છે. આપણને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવાની ટેવ છે એટલે આપણે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય એને જ આપણે સાચું માનીએ, અને અતિન્દ્રિયપણે જે જ્ઞાન થાય એનો તો આપણને વિચાર નથી આવતો, વિકલ્પ નથી હોતો કે અતિન્દ્રિયપણે પણ જ્ઞાન થઈ શકે. હવે વળી એટલું સારું થયું છે કે વિજ્ઞાનને લીધે, કેમ કે માઇક્રોસ્કોપમાં જે જોઈએ, સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ એ વસ્તુને હવે આપણે માનતા થયા છીએ, એટલું તો વળી થયું છે. પણ એવા માઇક્રોસ્કોપથી તો એ ક્યાંય સૂક્ષ્મ વસ્તુ છે કે જે માઇક્રોસ્કોપમાં પણ ન જણાય એવી કેટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે જેને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યક્ષ જાણે છે. એમના જ્ઞાનમાં આ વાત આવી છે. કંદમૂળ તમારે ખાવા હોય તો ખાઓ, પણ જરાક વિચાર કરજો આ વાક્ય ઉપર શાંતિથી. આ જે વાત આવે છે એના ઉપર આટલા સ્વાધ્યાય કર્યા પછી પણ હજી તમને જો કંદમૂળનો રસ રહ્યો હોય ને તો જરાક વિચાર કરજો, 5 મિનિટ પછી નિર્ણય કરજો. ગુરુદેવ શું કહે છે કે કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. અસંખ્ય કયા છે? ગણવામાં તકલીફ પડે, ગણવામાં બહુ અઘરું પડે. સંખ્યા એની કાઢવી, કેટલા છે આંકડો કાઢવો બહુ અઘરો પડે ત્યારે અસંખ્ય કહેવાય. કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. એક એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. પ્રત્યેક જીવ એક શ્વાસમાં 18 ભવ કરે છે. એક શ્વાસ આપણે લઈ અને મૂકીએ એટલા સમયની અંદર પેલા નિગોદના જીવના 18 ભવ થાય છે. એટલે એ જન્મે અને મૃત્યુ પામે, જન્મે અને મૃત્યુ પામે, જન્મે અને મૃત્યુ પામે. આપણે 18 વખત એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં 18 વખત બોલીએ એટલી ઝડપથી એ જન્મે અને મૃત્યુ પામે. હવે એમાં એ બિચારાને શું અવકાશ મળે, કંઈ કરવાનો અવકાશ મળે? આવી એ નિગોદના જીવની દશા છે. આ જીવ પણ નિગોદમાંથી જ આવ્યો છે, નિત્ય નિગોદમાંથી જ બહાર આવ્યો છે. અને આવા આ કંદમૂળની કટકીમાં અનંતા જીવો પડ્યા છે. આપણે તેનો વિચારે કરતા નથી, આપણે તો માનતા નથી. વિજ્ઞાનને માનીએ પણ હજી આ ભગવાને કહેલી વાતને તો માનવી નથી. હજી 10 થી 60 વર્ષ થયા તો હજી કંદમૂળને છોડતો નથી. હજી એને જીભના સ્વાદના ચટાકા હજી રહી ગયા છે. આટલી આટલી ખાવાની વસ્તુ પણ મળે છે તો હજી શાસ્ત્રનો અભ્યાસ કરવા આવે, પાછો જૈન સેન્ટરમાં નિયમિત જાય, એની કમિટીમાં હોય, જૈન સેન્ટરની કમિટીમાં હોય અને કંદમૂળ ખાતો હોય, પૂછી જોજો કે જૈન સેન્ટરની કમિટીમાંથી કેટલા લોકોએ રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળનો ત્યાગ કર્યો છે. પહેલા તો 7 વ્યસનનો ત્યાગ હોવો જોઈએ ને, પછી ત્યાં રાત્રિ ભોજન ને કંદમૂળનો ત્યાગ. ત્યાંથી તો હજી શરૂઆત જ થાય, પછી તો અંદર અવાય જૈન સેન્ટરની અંદર. ખરેખર તો એવું હોય, ધર્મની શરૂઆત તો પછી આગળ વાત રહી, પણ આમાંનું નથી હોતું અને પોતાની જાતને જૈન કેવડાવે. આ એક શ્વાસ લઈને મૂકીએ એટલા સમયની અંદર પેલા 18 ભવ કરે છે. જીવન મરણ કેવું છે? જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ. વિચારાને શું અવકાશ મળે, કેવી દશા, અને કેટલો સમય સુધી, કેટલા વર્ષો સુધી, લાખો કરોડો વર્ષો સુધી એમાંથી એ જીવ બહાર જ નથી નીકળી શકતા, એમાંથી એ જીવ બહાર જ નથી નીકળી શકતા. એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરનાર નિગોદના જીવના દુઃખની સી વાત, એ તો અકથ્ય છે, કહેવી મુશ્કેલ છે, કહી શકાય નહીં. એવા અકથ્ય દુઃખથી છૂટવાના ઉપાયની અહીંયા તો વાત ચાલે છે. પર્યાયમાં દુઃખ છે અને સ્વરૂપ દુઃખ મુક્ત છે, એ બંને નય પક્ષ છે, એ વિકલ્પ છે, અને એ બંને વિકલ્પનો જાણનાર આત્મા છે. બંને વિકલ્પનો જાણનાર આત્મા છે. સ્વદ્રવ્યની દ્રષ્ટિમાં જતા બંને વિકલ્પ છૂટી જાય છે. જો વિકલ્પને છોડીને આત્મામાં જાય છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીં કથન છે. એ આત્મામાં જાય છે એટલે વિકલ્પ હોતો નથી. ખરેખર તો એમ છે, જે સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે કોઈ એને વિકલ્પ હોતો નથી, માત્ર અલૌકિક આનંદનો જ અનુભવ થાય છે. વિશ્લેષણો ઘણા કરવામાં આવે, જાત જાતની બધી વાત કરવામાં આવે, સમ્યક દર્શનની વાત કરવામાં આવે ત્યારે પણ કેટલી બધી વાત કરવામાં આવે, કર્મની અપેક્ષા એ બધી વાત કરવામાં આવે કે કર્મની પ્રકૃતિનું શું થાય, કઈ રીતે એના ટુકડા થાય ને કેટલો સમય રહે ને શું થાય ને આ થાય ને બધું કેવડી ગમે છે, પણ છતાં એની વાત ઘણી કરવામાં આવે, એનું જ્ઞાન પણ ઘણું હોય, એ બધું જાણતા હોઈએ, બધી બધાને આપણે સમજાવી પણ શકીએ, પંડિતાઈ બધી અનેક પ્રકારે આપણે કરતા હોઈએ, ખૂબ દ્રવ્ય સ્વરૂપનો આપણે અભ્યાસ કરીએ, તપ વિશેની વાત ચાલે તો તપ વિશે પણ આપણે એક કલાક બોલી શકીએ, પરિગ્રહ વિશેની વાત ચાલે તો પરિગ્રહ વિશે પણ આપણે એક કલાક સુધી એક ધાર્યું બોલી શકીએ, એના પેટા વિભાગને આ ને તે ને બધું બોલીએ, અને નયની વાત ચાલતી હોય તો પણ સતત 4 કલાક સુધી નય વિશે આપણે સમજાવી શકીએ, પ્રશ્નોત્તરમાળામાં જે નયનું પ્રકરણ આપ્યું છે એના ઉપર 4 સ્વાધ્યાય થયા. પણ અહીંયા કહે છે કે એ બધા વિકલ્પ છે, એ બધા વિકલ્પને પેલે પાર એને અતિક્રમી જઈ અને જે અનુભવ છે તે જ ભગવાન આત્મા છે. એ અનુભવ રૂપે અનુભવાય છે જે એ જ પોતે છે, પોતાનું સ્વરૂપ છે, એ બંને કંઈ જુદા નથી. અનુભવ કરનારો અને જેનો અનુભવ થાય છે એ બંને ભિન્ન ચીજ નથી, એ એક રૂપ છે. એવો અનુભવ ન થાય અને માત્ર આવા નય પક્ષના વિકલ્પમાં જ રાચી રહે તો તેથી શું? અહીંયા ગુરુદેવ સમજાવે છે કે વિકલ્પ છે અને એ બંને પ્રકારના વિકલ્પનો જાણનાર આત્મા છે. સ્વરૂપની દ્રષ્ટિમાં જતા બંને વિકલ્પ છૂટી જાય છે, ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ થતા વિકલ્પ છૂટી જાય છે તો તેને છોડે છે, ત્યાગે છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો એ છૂટી જાય છે, એ પર્યાય બીજી છે, જે પોતાને અનુભવ કરવા વાળી પર્યાય છે એ બીજી છે. એની પૂર્વની પર્યાયની અંદર એ વિકલ્પ સહિત હતો અને જ્યાં આમ અંદરમાં વળ્યો છે તો એ બીજી પર્યાય છે કે જેમાં એ અદ્વૈત અનુભવ કરે છે, બે પણ રહેતું નથી, પોતે પોતાને અનુભવ કરનારો થઈ જાય છે, એ પર્યાય જ બીજી છે. એટલે વિકલ્પને છોડે ને એ બધું તો વ્યવહારથી કહેવાય, સમજાવવા માટે કહેવાય. વિકલ્પ છૂટી જાય છે, પોતે આમ અંદરમાં વળે છે ને વિકલ્પ છૂટી જાય છે. પણ જેને વિકલ્પનો રસ રહ્યો છે એને અહીંયા તો આચાર્ય ભગવાને સમજાવ્યું છે કે ભાઈ એ બધા વિકલ્પોથી પણ પર થઈને એને અતિક્રમીને તું તારા સ્વરૂપમાં જા. આનંદનો નાથ પ્રભુ આત્મા છે, તેને જેમ ઘાણીમાં તલ પીલાય તેમ રાગથી પીલી નાખ્યો છે, રાગથી પીલી નાખ્યો છે ભગવાન આત્માને. તો ભાઈ તે રાગથી પીલી નાખ્યો, જડકર્મે તેને પીલ્યો છે એમ નથી. જડકર્મ બિચારા શું કરે, એ તો કારમણે રજકણો એનો સ્વભાવ છે, બંધાવવાનો એટલે બંધાય છે, એમ નથી કે તમને વિભાવ ભાવ થયા છે માટે બંધાય છે એમ નથી. એ જડ એ કારમણે રજકણોનો સ્વભાવ છે તો એ બંધાય છે અને છૂટે છે. તમારા જેવા ભાવ થયા છે એવા ભાવના તમે કરતા છો અને પેલા જડ કર્મ છે રજકણો જે છે એ બંધાય છે તો એ બંધાવવાના કરતા એ જડ કારણે રજકણો પોતે છે. એ આ આત્માનું શું અકલ્યાણ કરે કે શું નુકસાન કરે? જડ કર્મે તને પીલ્યો છે એમ નથી ભાઈ, પણ તારા ભાવ તને શુભાશુભ ભાવ થયા છે, શુભાશુભ ભાવમાં તું પીલાઈ ગયો છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જેમ ઘાણીમાં તલ પીલાય તેમ રાગથી તું પીલાઈ ગયો છે, તને રાગે પીલી નાખ્યો છે. આ વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ છે તેને તે વિકલ્પના પક્ષમાં રગદોળી નાખી છે. પાના નંબર 293 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે જેમણે નય પક્ષને છોડી દીધા છે તેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે. નય પક્ષના વિકલ્પને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે, અને નય પક્ષને છોડીને જે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે અંતરાત્મા છે. વસ્તુ તો સહજ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, તેની સન્મુખ થતા સ્વરૂપમાં ગુપ્ત થવાય છે, સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેમ બાળક એની માના ખોળામાં અંદર સંતાઈને ગુપચુપ થઈને બેસી જાય ને, એમાં ભગવાન આત્મા બધા વિકલ્પોથી, બધા વિકલ્પોને છોડી અને પોતાના સ્વરૂપમાં અંદર આવીને બેસી જાય. એટલે વસ્તુ તો સહજ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને તેની સન્મુખ થતા એ સ્વરૂપમાં ગુપ્ત થવાય છે, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેવો સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે તેમનું ચિત્ત વિકલ્પ જાળથી રહિત શાંત થાય છે. એ વખતે શાંત જ હોય છે, કોઈ વિકલ્પ હોતા નથી. વિકલ્પ છે એ તો અશાંતિ છે. હું શુદ્ધ છું, ચૈતન્ય સ્વરૂપ છું, એવો જે વિકલ્પ છે તે પણ અશાંતિ છે. કેમ કે જ્યાં વિકલ્પ છે, જ્યાં વિકલ્પ છે ત્યાં આત્મપ્રદેશોનું કંપન પણ છે, એટલે અશાંતિ છે, શાંતિ નથી. આત્માને તો કંપન હોય નહીં, આત્મા તો શાંત સ્વરૂપ છે, એને વિકલ્પ રૂપ અશાંતિ ક્યાંથી હોય? ભગવાન આત્માને વિકલ્પ કરાવનારું મન નથી. મન તો માટી છે, મન તો જળ છે, એને ભગવાન આત્માને શું સંબંધ? વિકલ્પ મનના છે, એટલે પોતાના સ્વરૂપમાં વળી જાય છે, અંદરમાં જાય છે, શાંત પડી જાય છે, વિકલ્પ રહિત થઈ જાય છે. વિકલ્પ મટતા શાંતિ થાય છે. ભગવાન આત્મા શાંત રસનો સાગર છે, તેમાં નિમગ્ન થઈને ડૂબકી મારીને જ્ઞાનીનું ચિત્ત શાંત શાંત થયું છે. આ સમકીતીની ક્રિયા છે. ધર્મીને અશાંતિ છૂટીને શાંતિ પ્રગટ થઈ છે. શાંતિનો સાગર છે તો અંદર જાય તો શાંતિ જ અનુભવાય ને, બીજું શું અનુભવાય? અને એવા થયા થકા તે સાક્ષાત અમૃતને પીએ છે. તે એવ સાક્ષાત અમૃતમ પીબંતી. તેઓ જ જેઓ નય પક્ષ રહિત થયા છે તેઓ જ વિકલ્પ રહિત થઈને સાક્ષાત અમૃતને પીએ છે. ભગવાન આત્મા નિત્ય અમૃત સ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેઓ સાક્ષાત અમૃતને અનુભવે છે, પર્યાયમાં નિરાકુળ આનંદને અનુભવે છે. જો આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ અમૃત સ્વરૂપ જ છે, પણ અત્યારે એને પર્યાયમાં એ પ્રગટ થયું છે. દ્રવ્ય અપેક્ષાએ તો ભગવાન આત્મા અમૃત સ્વરૂપ જ છે, પણ વિકલ્પ રહિત થઈને એને પર્યાયમાં એવા નિરાકુળ આનંદનો અનુભવ થાય છે, એટલે એ પર્યાયમાં એ સાક્ષાત અમૃતને અનુભવે છે. અને આ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે, અને આ જ ધર્મની શરૂઆત છે, આ જ મુક્તિના માર્ગની શરૂઆત છે. મુક્તિનો પંથ પણ અહીંથી શરૂ થાય છે. ભાઈ, આ ભવનો અભાવ કરવાનો અવસર છે. ભગવાન તીર્થંકર, ભગવાન કેવળી ભગવાન ફરમાવે છે કે આ ભવ અનંત ભવના અભાવ માટે છે. પેલો નિગોદમાં હતો એ તો એને યાદ નથી, પણ તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને જણાવ્યું છે કે તું આ રીતે નિગોદમાં હતો તો હવે માની લે કે તું એવા દુઃખમાં હતો અને ત્યાંથી તું આટલે સુધી પહોંચ્યો છો, તો હવે જોર લગાવ ને, હવે વધારે પુરુષાર્થ કરને, પ્રભુ સ્વરૂપમાં એકાગ્રતા કરને. હવે હોશિયાર થયો છે, ડાયો થયો છે, તો વિકલ્પમાં કેમ રોકાઈ રહ્યો છે? તારું સ્વરૂપ જેવું છે ત્યાં તું જાને, તારામાં પર વસ્તુ નથી, શુભ રાગ પણ નથી, નય પક્ષના વિકલ્પ પણ નથી, વિકલ્પ તારી ચીજમાં નથી. તું તો નિર્વિકલ્પ સહજ આનંદ સ્વરૂપ, એકલો આનંદનો સમુદ્ર છો. સર્વ વિકલ્પ છોડીને તેમાં ડૂબકી લગાવ, તેમાં જ મગ્ન થઈ જા. એ જ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મની ક્રિયા છે. અને મહાપુરુષો, સમ્યક દ્રષ્ટિ જીવો આ જ રીતે સાક્ષાત અમૃતને પીએ છે, પ્રત્યક્ષ અમૃતનું પાન કરે છે. પાના નંબર 294 ઉપર કળશ 69 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે ચોથા પેરેગ્રાફમાં અહીંયા કે શું કહ્યું આ, જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે વિતરાગ દશા થાય છે. વિતરાગ દશા છે પ્રભુ, નયોનો પક્ષપાત મટી જાય એટલે નિર્વિકલ્પ દશા છે, એ તો વિતરાગી દશા છે. સ્વરૂપની શ્રદ્ધા વિકલ્પ વિના, સ્વરૂપની શ્રદ્ધા વિકલ્પ વિના થાય છે. નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. જો ચોથે ગુણ સ્થાને જે સમ્યક દર્શન થાય છે તે નિર્વિકલ્પ એટલે રાગ રહિત વિતરાગી પરિણામ છે. એમ નથી કે જીવ 11મા અને 12મા ગુણ સ્થાને જ વિતરાગ દશા પામે, ચોથા ગુણ સ્થાને આ દશા જે છે એ વિતરાગી પરિણામ છે. સમ્યક દર્શન છે તે વિતરાગી દશા છે. જો ગુરુદેવ બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. આરો પણ કહે છે કે હું એક છું, શુદ્ધ ચિદ્રૂપ છું, અબદ્ધ છું, એવા જે નય વિકલ્પો અર્થાંત રાગની લાગણીઓ છે તે હોય છે. શરૂઆતમાં જીવને હોય છે, સાધક જીવને એમ જ હોય છે, પણ એ છૂટી જાય છે ત્યારે વિતરાગ દશા એટલે પોતાનું સ્વરૂપનું અનુભવ સહિતનું શ્રદ્ધાન થાય છે, એ નિર્વિકલ્પ અનુભવ છે. આ તારી સ્વદયાની વાત છે. બીજી બધી બહારની દયા પરની દયાના ભાવ છે તો સુભાવ છે, પણ તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને તું ક્ષણે ક્ષણે એનું મરણ કરી રહ્યો છે. તારા જેવા ભાવ છે, તારા જેવા શુદ્ધ ભાવ છે, તારો જેવો સ્વભાવ છે એવા ભાવનું તું દરેક ક્ષણે મરણ કરી રહ્યો છે. એટલે પહેલી દયા તો તારા સ્વભાવ ભાવ ની પાળવાની જરૂર છે. જેવો તારું સ્વરૂપ છે ને જેવો તારો સ્વભાવ છે એવા ભાવના મરણ ન થાય એની દયા પાળવાની પહેલી જરૂર છે. તારી સ્વની દયાની વાત છે આ તો. તારા સ્વભાવની અંદર કઈ વિકલ્પ નથી, આત્મામાં કોઈ વિકલ્પ નથી. તારું જીવન જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ છે. રાગ કે વિકલ્પ તારું જીવન નથી. તારામાં એક જીવત્વ શક્તિ અનાદિથી રહેલી છે અને આ જીવત્વના કારણે દર્શન જ્ઞાન આદિ ચૈતન્ય સ્વરૂપ ભાવ પ્રાણથી તું જીવી રહ્યો છે. તારું જીવન તો આવા જ્ઞાન દર્શન આદિ ચૈતન્ય સ્વરૂપ ભાવ પ્રાણ રૂપે છે અને આવા શક્તિવાન દ્રવ્યને તું પકડ, આવા તારા શક્તિવાન દ્રવ્યને તું પકડ. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે, તેને પકડતા નિર્વિકલ્પ વિતરાગ દશા થાય છે અને એ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ તારું જીવન છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે, પહેલી વાત તો કે વિતરાગ દશા થાય છે, નિર્વિકલ્પ દશા થાય છે. બીજી વાત, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ત્રીજી વાત, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. બહારમાં પ્રવૃત્તિ હતી ને, રાગમાં પ્રવૃત્તિ હતી ને, તે છૂટી અને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. અને ચોથી વાત, અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એ વેદન રૂપે છે, એ પ્રત્યક્ષ છે. શું ચાર વાત કરી? જ્યારે બધા નયોનો પક્ષપાત છૂટી જાય છે ત્યારે વિતરાગી દશા થાય છે, નિર્વિકલ્પ દશા થાય છે અને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. પહેલા સ્વરૂપની શ્રદ્ધા કેવી હતી? વિકલ્પ સહિત હતી, વિકલ્પ સહિત હતી. દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો ત્યારે સ્વરૂપની શ્રદ્ધા તો હતી, દ્રઢતા પણ કરી હતી, પણ એ બધું કેવું હતું? વિકલ્પ સહિત હતું. હવે વિકલ્પ વિના એવા જ સ્વરૂપની શ્રદ્ધા, વિકલ્પ વિના એવી સ્વરૂપની શ્રદ્ધા, કેમ કે અનુભવ થયો ને એટલે. અને પ્રવૃત્તિ ક્યાં થાય? સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય. ત્રીજી વસ્તુ, ભારમાં પ્રવૃત્તિ હતી એ બંધ થઈ ગઈ અને પ્રવૃત્તિ હવે સ્વરૂપમાં થાય છે. અને ચોથી વસ્તુ, અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આવી વાત સમજવામાં અઘરી લાગે એટલે જીવો આગમ પદ્ધતિનો વ્યવહાર અનાદિથી કરે છે, અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર છે એની ઉપેક્ષા કરે છે. આગમ પદ્ધતિનો વ્યવહાર સહેલો છે, અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર અઘરો છે. અગાઉ પણ એ વાત ગુરુદેવે કરી, શુદ્ધ પરિણતિ વિતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર છે. અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કેવો છે? શુદ્ધ પરિણતિ વિતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર છે. અને તે પ્રગટ થાય ત્યારે જ જીવને અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે અને આ જ માર્ગ છે. બહુ સરસ વાત છે. પ્રવાસ 69 ઉપરનું જે પ્રવચન, આ 18મી વખતના પ્રવચનમાંથી આપણે પ્રવચન રત્નાકરમાંથી કર્યું, પણ 19મી વખતનું પ્રવચન છે એ પણ ખૂબ ભાવવાહી છે. આના કરતા પણ વિશેષ ભાવવાહી છે. ગુરુદેવની એ વખતે ઘણી ઊંચી દશા હતી. મારી બધાને ખાસ વિનંતી છે કે એ પ્રવચન 19મી વખતનું, આ 69મા કળશ ઉપરનું જરૂરથી સાંભળવું. એ 142મી ગાથા ઉપરના પ્રવચનની સાથે જ એ આવી જાય છે, તો જરૂરથી સાંભળવું. મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રવચન નંબર 220 છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે.